నమోరిహంతాణం నమో సిద్ధాణం నమో ఆయరియాణం నమో ఉవజాయాణం నమో లోయే సవసాహోణం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యో జైన ధర్మోస్తు మంగళం. ఆత్మానుశాసన మంగళాచరణ శ్రీ జగశాసన గురు నమో ఆత్మహిత ఉపదేశతే కరే మంగళాచార్యో శాసన మే ఆత్మానుశాసన శుద్ధ జాకి దుఃఖ హారి సుఖ కారి సాచి శాసన జాకు గుణ భద్ర కర్త గుణ భద్ర జాకు జాని భద్ర గుణ ధారి భవ్య కరత ఉపాసనా. ఐసె సార శాస్త్ర కో ప్రకాశే అర్థ జీవనీ కో ఘనే ఉపకార నాశే మిథ్యా భ్రమ వాసనా. కాకే దేశ భాషా కరి అర్థ కో ప్రకాశ కరో జాతే మంద బుద్ధి భూకే భూత అర్థ భాషనా. జాకే మంద బుద్ధి భూకే భూత అర్థ భాషన. జో లక్ష్మీ కే నిలయ రూప ఉన వినాశీ ప్రభు కోరదార్ ఆత్మానుశాస అవ్యజనో కోరే శివ సుఖ కీ వాంఛా కరతా ఇసీలియే మే దుఃఖ హారి హర్ సుఖ కారీ రచనా కరతా. మధుర విపాకీ ఉపదేశామృతయ యది కటు విభాసిత హో కటు ఔషధి గ్రాహక రోగీ చిత్త తూ భయభీ. આચાર્ય ગુણભદ્ર દ્વારા રચિત આત્માનુશાસન ગ્રંથ એમાં આપણે 245ની ગાથા સુધીનો સ્વાધ્યાય થયો છે. જો આ ગ્રંથ ચરણાનયોગની શૈલીમાં રચાયેલો ગ્રંથ છે અને એમાં પણ જે ખાસ મુનિ ભગવંતોના જે પ્રકારના આચરણ આદિ હોય છે અને એમના જે પ્રકારના પરિણામ હોય છે એની ચર્ચા કરતો આ ગ્રંથ છે. આચાર્ય ગુણભદ્ર એ ખરેખર આ ગ્રંથ તો જાણે પોતાને જ ન લખ્યો હોય એ જાતની એમની ભાવના આ ગ્રંથમાં પ્રસ્તુત થતી હોય એવું આમ આપણને ખ્યાલમાં આવે છે. જો આપણે આ ગ્રંથમાં થોડો આગળ વિષય અનુક્રમણિકામાં જેની પાસે શાસ્ત્ર હોય એ જોજો. આપણે અત્યારના વિષય ચાલે છે સ્વાધ્યાય અને વસ્તુ વિચાર. આ ગ્રંથના લગભગ 16-17 અધ્યાય છે. આમ તો આમ અધ્યાયના રૂપમાં વહેંચાયેલો નથી આ ગ્રંથ, પણ જેમણે આ ગ્રંથનું ઓર્ગેનાઇઝેશન કર્યું છે તો એમણે મોટા મોટા જે વિષયો ગ્રંથમાં આવ્યા એને અહીંયા સંકલિત કર્યા છે આગળ અનુક્રમણિકામાં. તો એમાં લગભગ 16 વિષયો આમાં સંગ્રહિત કરવામાં આવ્યા. એ 16 વિષયોમાં વક્તાનું સ્વરૂપ, શ્રોતાનું સ્વરૂપ, સમ્યક દર્શનનું સ્વરૂપ, પછી ધર્મ આચરણનું સ્વરૂપ, પછી મુનિદશા કેવી હોવી જોઈએ, એને અનુકૂળ જે પુરુષાર્થ કેવો હોવો જોઈએ, અજ્ઞાની જીવ કેવી અભિલાષા રાખે છે, એ બધી આ બધી ચર્ચા એમાં આપણે કરી ચૂક્યા છે. હવે એમાં જે છેલ્લો વિષય છે કે સ્વાધ્યાય એવમ વસ્તુ વિચાર, એની આપણે ચર્ચા કરીએ છીએ. આવ્યું છે અહીંયા સ્ક્રીન ઉપર. ઓકે, એ સ્વાધ્યાય અને વસ્તુ વિચારની અંદર જો ઘણી બધી ગાથાઓ છે 170 થી લઈને આગળ, તો એમાં ભૈયા ઓર દૂધી સ્ટેજ આપ ઘુમાઈએ, પેજ નંબર આઈએ 37 પે. આપણે હમણાં હમણાંની જે ગાથાઓ આપણી ચાલુ છે તો એનો પણ એક થોડોક આપણે ક્રમસર શું વિષય ચાલે છે એને થોડુંક સમજીએ. સ્વાધ્યાય અને વસ્તુ વિચારની અંદર મુનિરાજે કેવું જીવન પાડવું જોઈએ એની હવે ચર્ચા ચાલી રહી છે. હવે જો એ ચર્ચામાં મળ્યું 239 થી થોડુંક આગળ લેજો, આપણે 245 સુધી આવવું છે. જરા ઉપરની 4-5 ગાથાનો ભાવ આપણે જોઈએ. જો 239માં ચર્ચા કરી હે ઉપાદેયકા સ્વરૂપ, પંચાયત હે ઉપાદેયનું સ્વરૂપ, એનાથી પછી આગળ જો આમ તો જે આચાર્ય ભગવંતે એક એક ગાથામાં જુદા જુદા ભાવ સંગ્રહિત કરીને લીધા છે, પણ જો હમણાં આપણે લગભગ આમ 7 તત્વ જેવો ટોપિક ચાલતો હોય એવી રીતના તમને અહીંયા ભાષિત થશે. જો હે ઉપાદેયનું સ્વરૂપ, પછી અશુભાદિ કે ત્યાગ કા ક્રમ, એના પછી આત્મા ઓર બંદગી સિદ્ધિ પૂર્વક મોક્ષ કી સિદ્ધિ, 7 તત્વોમાં આત્મા અને બંધ એની સાથે મોક્ષની સિદ્ધિ, પછી જો શરીર આદિ છે પ્રીતિ થી અપ્રીતિ હે આપત્તિ હે સોરી, એમાં થોડુંક ઉદગલની એટલે અજીવ તત્વની વાત અહીંયા એમને ગ્રહી છે. દેહે કે પ્રતિ એકત્વ બુદ્ધિ કે ત્યાગ થી પ્રેરણા, એના પછી જો વિદ્વાનો કા અપૂર્વ કૌશલ, એમાં કેવી રીતના જીવ આગળ વધે છે એની થોડી ચર્ચા આપણે કરી. હવે છેવટે આપણે જોયું બંધ ઓર નિર્જરા કી પરિપાટ, અને એના પછી હવે આપણે જોઈએ છે યોગી કોણ હે. એટલે આપણે લગભગ આજે થોડુંક એ જે શુદ્ધ જીવ હોય અથવા મોક્ષ દશામાં જીવ હોય તો યોગીએ કેવું કાર્ય કરવા લાયક છે એની આપણે થોડી ચર્ચા આગળ કરશું. એના પછી જો પ્રતિજ્ઞાઓ કે બાંધ સે તપરૂપી સરોવર કી સુરક્ષા, કે કોઈ મુનિરાજની ચર્ચા છે તો મુનિરાજે કેવી રીતના પોતાનું જીવન સંયમિત અને તપરૂપ રાખવું જોઈએ, એનું એક સુંદર બંધ જે હોય ને નદી ઉપર બંધ બાંધે અને એનાથી સરોવર ભરાય, એના ઉદાહરણથી સરસ ચર્ચા કરી છે એ લેશું. પછી 2-3 ગાથા હજી આગળ વાંચું છું એટલે આપણને કોન્ટેક્સ્ટ આવતો જાય કે જો હવે જીવન મુનિરાજના જીવનમાં અલ્પ દોષ બી બહોત હાનિકારક હે, પર નિંદા કે ત્યાગ કી પ્રેરણા, ગુણવાનો કે અલ્પ દોષ બી પ્રસિદ્ધ હોતે હે. કોઈ ગુણવાન જીવ હોય એનો અલ્પ દોષ હોય તો એ પણ ઘણો પ્રસિદ્ધ થાય છે. ભલે આ જો વાત તો કરી છે મુનિરાજની અપેક્ષાએ, પણ આ બધા પોઈન્ટ આપણા જીવનમાં લાગુ નથી પડતા કે હવે આપણે શું કરવા લાયક છે. તો જો આપણે પણ આપણા જીવનમાં પ્રતિજ્ઞાઓ આદિથી આપણા જીવનને સંયમિત કરવા લાયક છે. હમણાં જ મારે એક સ્વાધ્યાય ચાલે છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, એમાં ટોપિક અત્યારનો ચાલે છે ભોગ ઉપભોગ પરિમાણ વ્રત. 12 પ્રકારના વ્રત આવે છે, એમાં ભોગ ઉપભોગ પરિમાણ વ્રત. તો હું સંજીવજી ગોધાના લેક્ચર સાંભળતો હતો, એમાં એમણે પોતાના જીવનને સંયમિત કરવા ઉપર લગભગ એક આખું લેક્ચર એમણે આપ્યું છે, બહુ જ સુંદર લેક્ચર અને બહુ જ ગમ્યું કે આપણે આપણા જીવનમાં કેવી નિશ્ચલ પ્રવૃત્તિ હોય છે. આપણને શું લાગે છે કે આપણે કાંદા બટેટાથી નથી ખાતા એટલે બરાબર છે, હવે બાકીનું આપણે જે કરવું એ કરી શકીએ. તો એવું નહીં, આપણું જીવન સંયમિત જીવન હોવું જોઈએ. જે આપણે 12 પ્રકારના તપ છે એમાં એક રસ પરિત્યાગ કરીને તપ છે. તો આપણા જીવનમાં આપણે જો બહાર નિશ્ચયની વાત જુદી છે, આપણે ગુરુદેશીના પ્રવચનમાં એનો પણ સ્વાધ્યાય અને એનો રસાસ્વાદન કરીએ છીએ, પણ સાથે સાથે આપણે જીવનમાં બહારમાં પણ આટલી સરળતા અને આટલો વૈરાગ્ય હોવો જોઈએ કે આપણને ઓટોમેટિકલી પર પદાર્થમાં એટલી ગ્રંથતા હોવી જ ન જોઈએ. તો એમણે કહ્યું કે એક તો કે ભાઈ જે ખાવા લાયક નથી, જે બહુબીજ છે અનંતકાય આદિ છે એનો તો ત્યાગ હોવો જ જોઈએ, એની તો કોઈ વાત જ નથી. પણ જે ખાવા લાયક વસ્તુઓ છે એમાં પણ આપણું જીવન આપણે સંયમિત કરીને રોજ કોઈક જાતના એવા નિયમ લેવા જોઈએ કે હવે સમજો આપણે ડેઈલી જીવનમાં આપણે બહુ તો કેટલા 10-15 શાક ખાતા હશું કે એનાથી વધારે શું ખાતા હોઈએ. તો આપણું જીવન એટલું આમ અમર્યાદિત છે એવું ન હોવું જોઈએ કે ભાઈ આ 5-10 શાક છે ને તો આટલા દિવસોમાં હું આ જ ખાઈશ, એનાથી અલગ કાંઈ નહીં ખાઉં, એમ જાતનો આપણે નિયમ લઈએ. જેવી રીતના પછી આપણે સમજો કે આજના દિવસમાં તો આપણા ઘરમાં 5-10 આઈટમ જ બની હોય કે ને, બહુ તો 5-6 આઈટમ હોય તો બસ આ 5-6 આઈટમ ખાઈશ એના સિવાયનો મારે ત્યાગ છે, ખ્યાલ આવે. એવી રીતના કોઈ એક રસનો ત્યાગ, અથવા આપણા જીવનમાં આપણે જે પ્રકારના સંયોગોને ભોગવીએ છીએ એમાં પણ થોડું કંટ્રોલ કરવું કે આજના દિવસે હું મીઠાઈ નહીં ખાઉં, આજના દિવસે હું કોઈ ફરસાણ નહીં ખાઉં. એવી રીતના જીવનને સંયમિત રાખવાથી જે પરપગાર જે વિષયો છે એમાં આપણી ગ્રંથતા ઘટે છે, જીવન સંયમિત રહે છે અને બોડી પણ સ્વસ્થ રહે છે. જેટલું વધારે ખાઈએ ને એટલું એને વધારે ત્રાસ થાય છે, તો એ વિચારો વધારે ભોગવે છે. એ ફૂદગલની રચના છે, આ તો ખ્યાલ આવે. અને જેટલું આપણે જીવનને સંયમિત રાખીએ, આપણે બોલું ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગને એવું કહીએ, તો આઠમ અને ચૌદસના દિવસોમાં તો ખાસ પાળવું જોઈએ. આપણે આમે બધી લીલોતરી નથી ખાતા, તો પછી એક દિવસ માટે હું લીલોતરી ત્યાગ કરીશ, એ જાતના આપણે નિયમપૂર્વક એનો ત્યાગ કરવો જોઈએ. તો જો આવું જાતનું સંયમિત જીવન તો શ્રાવકનું બી હોવું જોઈએ, સમજાય છે? તો હવે મુનિરાજના તો જીવન કેવા હશે વિચાર તો કરો. કે મુનિરાજના જીવન એવા હોય છે, અહીંયા ઉદાહરણ એવું આપ્યું જે આગળની વાતોની ચર્ચા કરું છું, હજી તો નેક્સ્ટ ક્લાસમાં આવશે. પણ એમના જીવન એવા હોય છે કે જો ત્યાં એવું એક્ઝામ્પલ આપ્યું કે આપણું ઘર હોય ને, તો એ ઘરમાં આપણે દિવાલો બાંધીએ, બારીઓ હોય, દરવાજાઓ હોય, તો એ ઘરમાં આપણે બધી જ રીતે એને સુરક્ષિત કરીએ, ઉપર છાપરું નાખીએ, બધું કરીએ, સુરક્ષિત કરી નાખીએ. પણ જો એમાં ક્યાંક એક કાણું પડી જાય અને એક કાણામાંથી સર્પ કે એવું કંઈ આવી જાય, હવે એ જમાનામાં સર્પ હતો, આપણે સમજો એ મચ્છર કે કોઈ આવી જાય, તો એ એક મચ્છર પણ આપણું આપણને અશાંતિ ઉત્પન્ન કરી શકે છે કે નહીં? સમજે? અને એવું એમાં પાછું ડેન્ગુ વાળું મચ્છર આવી જાય કે ચિકનગુનિયા વાળું આવી જાય, તો આપણે એનાથી વધારે બીમાર પડીને આપણું મૃત્યુ સુદ્ધા થઈ શકે છે. એવી જ રીતે મુનિરાજના જીવનમાં એમણે તો પોતાના ઘરને, ઘરને એટલે પોતાના પરિણામોને, એક ગુપ્તિરૂપી દરવાજા લગાવ્યા છે. એમણે ગુપ્તિરૂપી દરવાજા લગાવ્યા પછી તો બે ત્રણ ઉદાહરણ બહુ સરસ હતા, ભલે પાછળની વાત છે, પણ મને મન થયું કે આજે રાત્રિની વાત કરી લઈએ. હવે જો એમણે ગુપ્તિરૂપી દરવાજા લગાવ્યા છે, પછી ધૈર્યરૂપી દિવાલો બાંધી, ગુપ્તિરૂપી દરવાજા લગાવ્યા, ધૈર્યરૂપી દિવાલો બાંધી છે, અને બુદ્ધિરૂપી એની નીવ છે. એ ઘરની નીવ કેવી છે? કે પોતાની તીક્ષ્ણ તત્વ વિચાર તત્વ નિર્ણય રૂપ બુદ્ધિથી એની નીવ નાખી છે. અને એવું જ હોવા છતાં પણ જો એમના આ વ્રત નિયમ સંયમોમાં ક્યાંક જરાક દોષ આવી જાય અને જરાક કંઈક દિવાલમાં કે ક્યાંક એક કાણું પડી જાય, તો એમાંથી સર્પ આદિ આવીને એનું મૃત્યુ થઈ શકે. એટલે મુનિરાજનું જીવન તો એટલું વિશેષ સંયમિત હોય છે કે એક પરિણામ પણ આમથી આમ જાય નહીં. ખ્યાલ આવે? હમણાં જો હું વિચાર કરતો હતો કે આજે સવારમાં હું વાંચતો હતો, તો તૈયારી કરવા માટે, હવે વાંચતા વાંચતા સાચું કહેજો, આ વાંચવા બેઠા હોય અને પછી એમાં આપણું મગજ કંઈક બીજે દોડે છે અને ક્યાંક બીજા વિચારો આપણને આવી જાય, અને એ બીજા વિચારો આવી જાય એટલે થોડીક વાર તો આપણે આમ દેખાઈએ તત્વ વિચારમાં, દેખાય કેવા કે જાણે એવા ઊંડા તત્વ વિચારમાં જીવ ડૂબી ગયા હશે. અને વિચાર તેના ચાલે છે, કોઈ પણ પદાર્થના કે એવા કોઈ વિષય ભોગના કે એના, હવે એ વિચારોમાંથી પાછા પોતાની જાતને પાછા લાવીએ, પાછા આમ વાંચવા બેસે, વળી પાછું મગજ આપણું ભટકી જાય. આ આપણી પરિણામોની અસ્થિરતા છે, સમજે? આપણા પરિણામોની એવી અસ્થિરતા છે. પણ મુનિરાજની તો કેવી દશા છે કે મુનિરાજ તો નિરંતર પોતાના સ્વસંવેદનમાં ડૂબેલા છે. એમની અસ્થિરતા ખાલી એટલી છે કે આત્મામાં ટકી શકતા નથી અને બહાર આવી જાય. પણ બહાર આવીને પણ જો એ શાસ્ત્ર રચના, ભગવાનની, ભગવાનના તીર્થંકર ભગવાનની સ્તુતિ અથવા કોઈ વ્રત નિયમ આદિનું પાલન કરવું, એવા એમના પરિણામમાં તો એમની અસ્થિરતા છે. અને આપણે તો સ્થિરતામાં બી એ પરિણામ નથી આવતા. ખ્યાલ આવે છે? જો ખૂબ વિચાર કરવાની વસ્તુ છે કે ક્યાં આપણી ભૂમિકા છે અને ક્યાં મુનિરાજ ઊભા છે. અને મુનિરાજ કોઈ અલગ વ્યક્તિ નથી, આપણા જેવા જ જીવ છે, આપણા જેવા જ જીવ છે. ફક્ત એમણે પોતાના નિર્ણયમાં અને પોતાની સ્થિરતામાં, નિર્ણયમાં સમ્યક નિર્ણય કર્યો છે અને સ્થિરતામાં થોડા આગળ વધીને એવા એ પોતાના આત્મ સ્વરૂપમાં લીનતાનો નિરંતર પ્રયાસ કરે છે. જો આપણે હવે આવી આપણી આજની ગાથામાં જો વાત કરી આપણે એ સાત તત્વોમાં આજે થોડુંક મોક્ષ જેવી વાત કરવી છે પણ ખરી રીતે મોક્ષની નહીં પણ અહીંયા ગુણભદ્ર આચાર્ય પોતાને જ એવો ઉપદેશ આપે છે કે યોગી કેવા હોવા જોઈએ. ભૈયા 246 ગાથા 246 યોગી કોણ એવો પ્રશ્ન છે. પેજ 224 આવ્યું. ઓકે જો આપણે વાંચીએ યોગી કોણ જિસકે કર્મ અપના કાર્ય ન કર સકે અર્થાત નયા શરીર ઉત્પન્ન ન કર સકે જિસકી એસી દશા હોઈ વહ યોગી હૈ યહ બાત આગામી છંદ મેં કહેતે હૈ. જો કર્મની કેવી વ્યવસ્થા છે કે જીવ કોઈ પરિણામ કરે એટલે નવા કર્મ એને બંધાય. એ કર્મ જીવ સાથે થોડો વખત રહે એની જેટલી પણ સ્થિતિ છે એટલો સમય એ રહે અને પછી જ્યારે એની સ્થિતિ પૂરી થઈ જાય કર્મની એ કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે અને જ્યારે ઉદયમાં આવીને ખરે છે ત્યારે એ એનું ફળ આપીને જાય છે. બરાબર ફળ ક્યારે મળે કર્મનું કે જ્યારે એનો ઉદય આવે ત્યારે. હવે કર્મ 8 પ્રકારના છે જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહની અંતરાય વેદની આયુ નામ ગોત્ર. એમાંથી જે આયુ નામનું કર્મ છે એનો જયારે ઉદય આવે છે તો જીવને નવી પર્યાય મળે છે. હવે જો અહીંયા યોગી કોણ છે કે જેને કર્મ તો છે કર્મ ન હોય તો સિદ્ધ ભગવાન થઈ ગયા કેમકે અરિયન ભગવાનને બી સત્તામાં કર્મ પડ્યા છે. ખ્યાલ આવે. તો યોગી કોણ છે કે જેને કર્મના ઉદય થતા એનું કાંઈ ફળ મળતું નથી. જેને કર્મના ઉદય થતા કાંઈ ફળ મળતું નથી કેવી રીતના ફળ ન મળે. કર્મ જે બંધાયા છે તો ઉદયમાં આવે તો ફળ તો આપે જ કે નહીં. હા ના જો એક બે વસ્તુ છે. નવું જોડાય નહીં એટલે એની વાત અહીંયા નથી કેમકે આ મુનિરાજ તો હવે સર્વોત્કૃષ્ટ ભૂમિકામાં છે. એ તો આમે નથી જોડાતા જ્યારથી સમ્યક દર્શન થયું ત્યારથી જ નથી જોડાતા. હવે તો એ ત્યાંથી આગળ વધીને શ્રેણી આદિ માંડીને અથવા ગુણસ્થાનની પરિપાટીમાં સર્વોત્કૃષ્ટ દશાએ પહોંચ્યા છે. તો હવે એમને ફળ નથી આપતા એનો મતલબ કે કર્મ પોતાની અનુભવ શક્તિ એટલી હીન થઈ જાય છે અને કર્મના પરમાણુ ફક્ત ઉદયમાં આવીને ખરી જાય છે અને એ નવું ફળ આપવા માટે સક્ષમ નથી. વર્તમાનના જ કર્મ જે સત્તામાં છે એ નવા બંધની વાત નથી. નવા બંધની વાત નથી કે હમણાં જોડાતા નથી એટલે નવા બંધાતા નથી એની વાત નથી. જે સત્તામાં પડેલું કર્મ છે એ સત્તામાં જ પડેલા કર્મ મુનિરાજને જો તમે સાંભળ્યું હશે ને મુનિરાજને શ્રેણીમાં અધકરણ અપૂર્વકરણ અનિવૃત્તિકરણ ત્રણ ગુણસ્થાન છે 7, 8, 9 બરાબર. હવે એમાં જ્યારે 8માં ને 9માં ગુણસ્થાનમાં મુનિરાજ જાય તો એ 8માં ને 9માં ગુણસ્થાનમાં એમને કર્મમાં ઘણા બધા પ્રોસેસ ચાલુ થઈ જાય. 8માં સ્થિતિકાંડક ઘાત અનુભાગ કાંડક ઘાત સ્થિતિ બંધાપસરણ અનુભાગ બંધાપસરણ. હવે એના ડિટેલમાં હમણાં નહીં જાઉં પણ એક સમજો સિમ્પલ કે જે કર્મ જે સત્તામાં પડ્યા છે તો એની સ્થિતિ લાંબી હતી એકઠ થઈને ઓછી ઓછી થતી જાય છે અને એની શક્તિ અનુભાવ શક્તિ કે જે વધારે હતી એ પણ ઘટીને ઓછી ઓછી થતી જાય છે. બરાબર. અને સ્થિતિ બંધાપસરણ સોરી સ્થિતિ કાંડઘાત અનુભાવ કાંડઘાત કહેવાય છે. અચ્છા હવે એનાથી આગળ જો 9માં ગુણસ્થાનમાં જીવ આવે ત્યારે એમને ગુણ શ્રેણી નિર્જરા અને ગુણ સંક્રમણ ચાલુ થઈ જાય છે. એનો શું મતલબ કે જો જે કર્મ પહેલા સમજો દર સમયે કર્મ 100 કર્મ ઉદયમાં આવતા હતા તો હવે એનાથી ગુણિત પ્રમાણમાં દર સમયે કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે. સમજે. હવે સમજો મલ્ટીપ્લિકેશન ફેક્ટર આપણે 5નું લીધું જસ્ટ ફોર એક્ઝામ્પલ. તો જો પહેલા સમયે 100 કર્મ ઉદયમાં આવ્યા તો બીજા સમયે 500 કર્મ ઉદયમાં આવશે. ત્રીજા સમયે એનાથી 5 ગણા એટલે 2500 કર્મ ઉદયમાં આવશે. ચોથા સમયે એનાથી 5 ગણા 12500 કર્મ. બોલો ક્યાં 100 કર્મ ને ક્યાં 12500. સમજે. ખાલી 5 સમયમાં જ આને કહેવાય ગુણ શ્રેણી નિર્જરા. એટલે યોગી કોને કહેવાય कि एवा उत्कृष्ट मुनिराज छे जेने ए पोतानी सत्ता में पड़ेला कर्म ए फल आपीने फल आप्या वगर ज खरी जाय। अने जे निर्जरा बे प्रकार, निर्जरा कोने कहेवाय? कर्मनो खरी जो बराबर। निर्जरा बे प्रकार की छे, कोईने ख्याल छे कई? हाँ, एक सकाम अने अकाम, अथवा एने ज कहेवाय सविपाक अने अविपाक। बराबर, अकाम निर्जरा ने कहेवाय सविपाक। बराबर ना, ना उल्टू, अकाम निर्जरा ने कहेवाय अविपाक निर्जरा। बराबर, કેમ ગતિ? સવિપાક અને અકામ નિર્જરા, બરાબર ને? અને સકામ નિર્જરાને કહેવાય અવિપાક, બરાબર? તો જો જે મુનિરાજ છે એ મુનિરાજને હવે કોઈ પોતાના એવા ઉત્કૃષ્ટ, એમ સમજો ને, પોતાની ઉત્કૃષ્ટ આત્મસાધના પરના પરિણામમાં જે શુદ્ધિની વૃદ્ધિ એમને થઈ છે, એ શુદ્ધિની વૃદ્ધિના ફળ રૂપે જે સત્તામાં પડેલા કર્મ છે એમાં જ એટલો બધો ઘટાડો થઈ જાય છે, એમાં એટલો બધો ઘટાડો થઈ જાય છે કે એ કર્મ એમને એમ ખરી જાય છે। આ તો આપણે મોટી મોટી ચરણાનિયોગની વાત કરીએ છીએ, સૂક્ષ્મ ઓલા કર્ણાનિયોગમાં નથી જતા, બાકી એમને એમનો ખરે ખ્યારે, પણ હમણાં એમ સમજો કે એમને એનો અનુભાગ એટલો હીન થઈ જાય છે, એટલો હીન થઈ જાય છે કે કર્મ એમને એમ ખરી જાય છે અને એનું નવું ફળ આપતા નથી। જો આપનો પ્રશ્ન છે કે મિથ્યા દ્રષ્ટિને પૂર્વે બાંધેલા કર્મ ખરી જાય કે નહીં, કે ભોગવવા જ પડે? જો બધા કર્મ ખરે જ છે, પહેલા જે એનો ઉદય આવે છે ને, ઉદયનો મતલબ શું? કે કર્મ અકર્મ રૂપે થઈ ગયા, જે જીવ સાથે એક ક્ષેત્રમાં બંધાયેલા એ હવે એક ક્ષેત્રમાં ગાદી જુદા પડી ગયા, એને જેમ કહેવાય ઉદય આવ્યો, એને જેમ કહેવાય કર્મ ખરી ગયા। બરાબર, એટલે દરેક જીવને કર્મ ખરે જ છે, પણ મિથ્યા દ્રષ્ટિએ એવી કોઈ આત્મ સાધના પૂર્વકનો પુરુષાર્થ નથી કર્યો કે જેનાથી પેલા કર્મ ફળ આપ્યા વગર ખરી જાય। તો એમને ફળ આપ્યા વગર કરતા નથી, તો જ્યારે પણ કર્મ ખરે ત્યારે એને એનું ફળ મળે જ છે મિથ્યા દ્રષ્ટિ જીવ। જે સમ્યક દ્રષ્ટિ જીવ છે, સમ્યક દ્રષ્ટિ જીવને પોતાની આત્મલક્ષી પરિણામના નિમિત્તથી એ જે કર્મ છે એ કર્મમાં ઘણી ઉથલ પાથલ થાય છે, એમાં સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, ઉદીર્ણા આદિ બધા પ્રોસેસના માધ્યમથી એ જે કર્મની ફળ આપવાની શક્તિ છે એ ઘણી ઘટીને ઉદયમાં આવે છે। એટલે એને શબ્દ વપરાય છે ખરી ગયા। આ ખરી ગયા એ શબ્દ કર્ણાનિયોગનો નથી, એ ખરી ગયા એ શબ્દ તો આમ જ સ્થૂળ શબ્દ છે। જો નિકાચિત કર્મનો પાવર પણ ઓછો થાય છે, હવે એમાં પણ જો સાંભળો, કર્મ ક્યારે નિકાચિત હોતા જ નથી, કર્મ નિંદતી નિકાચિત નથી હોતા, કર્મના અમુક પરમાણુ નિંદતી નિકાચિત હોય। એક સમયમાં સમજો તમે 100,000 કર્મ પરમાણુ બાંધે, તો એ બધા 100,000 કઈ નિર્ગતિ નિકાચિત ન હોય, એમાંથી 5, 10, 15, 20, 100 પરમાણુ નિર્ગતિ નિકાચિત હોય છે। નિર્ગતિ નિકાચિતનો મતલબ શું પાછો? નિર્ગતિ એટલે એમાં ઉત્કર્ષણ અપકર્ષણ થઈ શકે પણ સંક્રમણ ને ઉદીર્ણા ન થાય, અને નિકાચિતમાં ઉત્કર્ષણ અપકર્ષણ સંક્રમણ ઉદીર્ણા ચારેય ન થાય। પણ આ જે નિર્ગતિ અને નિકાચિત પણ પેલા પરમાણુઓનું, એ જ્યારે જીવ ત્રણ કરણ પરિણામમાં આવે છે, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, એ સમયે બધા જ પરમાણુઓનું નિર્ગતિ નિકાચિત પણ દૂર થઈ જાય છે, અને દરેક પરમાણુમાં ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, ઉદીર્ણા થઈ શકે। અરે મુનિરાજ છે ને, એમ સમજો કોઈ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ છે અને નિગોદમાં જ પડ્યો છે, ક્યારે બહાર નથી આવ્યો। બરાબર, એવો જીવ સમજો પહેલા જ ભાવમાં મનુષ્ય ભાવ પ્રાપ્ત કરે, 8મા વર્ષે, 8મું ઇન્ક્લુડિંગ ગર્ભ, ખ્યાલ આવે છે, એટલે 7 વર્ષ અને 3 મહિના ટેકનિકલી આયુષ્ય પ્રમાણે, એટલામાં સમ્યક દર્શન પ્રાપ્ત કરીએ, અને સમજો સમ્યક દર્શન પ્રાપ્ત કરીને જ એમ એ જીવ સમજો સમો શરણમાં ગયો, ત્યાં જ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, ત્યાં જ મુનિ દીક્ષા લઈ લીધી અને એ પોતાના આત્મામાં અંતર મુરત એ ધ્યાનમાં બેસે છે અને કેવળી ભગવાન થઈ જાય. બોલો કેટલા અનંતા ભવોના એના કર્મ પડ્યા હશે કે નહીં? પહેલા 8 વર્ષમાં કેટલા કર્મ ખપે? તો અનંતા ભવોના કર્મ હશે કે નહીં? તો ક્યાં ગયા બધા નિંદરની નિકાસી? બધા અંતર મુરતમાં ગયા કે નહીં? એટલે કોઈ કર્મનો એક તો પહેલા કોઈ કર્મ નિંદરથી નિકાસિત થતા છે. અચ્છા બીજું સાંભળો, આ નિંદરથી નિકાસિત ખાલી પાપ કર્મ જ હોય છે એવું બી નથી, પુણ્યની પ્રકૃતિઓ પણ નિંદરથી નિકાસિત હોઈ શકે. પણ એ બધા જ પ્રકારની પ્રકૃતિઓનું જે આ નિંદરથી નિકાસિત પણ એ 3 કરણ પરિણામમાં ચાલી રહ્યા છે. ત્યારે હમણાં તો આપણે વાત કરીએ છીએ એવા યોગી હોય, એવા મુનિરાજો, એવા મુનિરાજો જે પોતાના આત્મામાં લીન છે, તો એ પોતાના આત્માના આત્મલક્ષી પરિણામના માધ્યમથી અંતરમાં જે હજી અંતરમાં એટલે જે એ પોતાને પૂર્વે બાંધેલા જે કર્મો છે, એ પૂર્વે બાંધેલા કર્મોમાં એના જે ફળ આપવાની શક્તિ એટલી બધી ઘટતી જાય છે કે એ કર્મ ઉદયમાં આવીને આમનેમ જ ખરી જાય છે અને ફળ આપી શકતા નથી. માટે એ જીવ કોઈ નવીન ભાવ આદિ ધારણ કરતા નથી. ખ્યાલ આવે? જો આપણે ગાથા વાંચે 246, જિસ યોગી કે પુણ્ય પાપ ફલ દિયે બિના ખીર જાતે હૈ, યોગી નિર્વાણ પ્રાપ્ત કરતા ન કર્મ ફિર આતે હૈ. अर्थ, जिस विरक्त जीव के पुण्य और पाप फल दिए बिना ही खिर जाए, कोई जीवे पहला पुण्य पाप ना भाव कर्या, जो पुण्य पाप एक कर्मनी प्रकृति हो जाए, जीवना भाव पुण्य पाप होता नहीं, जीवना तो भाव शुभ अशुभ भाव हो जाए, शुभ भाव में पुण्य प्रकृति बनता है, अशुभ भाव में पाप प्रकृति बनता है. तो जीवे पहला पुण्य पाप ना कर्म बांधेला है, સત્તામાં પડ્યા છે. હવે એવા વિરક્ત કોઈ જીવને એ પુણ્ય પાપના કર્મ ફળ દિયે બિના હી ખીર જાય, અર્થાત પુણ્ય કા ફલ સ્વર્ગ ઓર પાપ કા ફલ નરક ના દે શકે, એ જીવને પોતાના આત્મ આરાધનના બળથી જે પુણ્ય પ્રકૃતિઓ છે એ સ્વર્ગાદિના ભાવ ન આપી શકે અને પાપ પ્રકૃતિઓ છે એ નરકાદિના ભાવ ન આપી શકે. હવે સ્વર્ગાદિના નરકાદિના બેવના ભાવ ન કર્યા તો એ જીવ ક્યાં જશે? હવે મોક્ષમાં જશે. જો જે જીવે આયુષ્ય બંધ ન કર્યો એ નિયમથી મોક્ષમાં જાય છે, અને જે જીવે આયુષ્ય બંધ કર્યો તો એ નિયમથી મોક્ષમાં નથી જતા. હમણાં શૈલેષભાઈ લીધું હતું ને ગતિ, આ ગતિ એમાં જો તમે ધ્યાન આપ્યું હોય તો એ ગતિ આ ગતિમાં કોઈ પણ જીવ જે તીર્થંકર પ્રકૃતિ બાંધનાર છે તેને ક્યારે આયુ બંધ થતો, એટલે તીર્થંકર પ્રકૃતિ જેને ઉદય આવવાનો છે એને ક્યારે આયુ બંધ થતો નથી, કેમ કે બેવો એન્ટી છે. એક બાજુ તીર્થંકર પ્રકૃતિનો ઉદય, એનો મતલબ કે જીવ તીર્થંકર થવાના છે, તો પછી એને આયુ બંધ કેવી રીતના થાય? ખ્યાલ આવે છે? એવી જ રીતે કોઈ જીવને જો ક્યારે આયુ બંધ ન થયો તો એ જીવ નિયમથી મોક્ષમાં જવાનો. જો બાકી બધા કર્મની કેવી પરિસ્થિતિ છે, સાતેવ કર્મની કેવી પરિસ્થિતિ છે કે આપણે એના કોઠાર ભરીને રાખ્યા છે, સ્ટોરેજમાં ભરીને રાખ્યું છે કે ક્યારેક કદાચ એકાદ ભાવમાં કર્મ ન મળે તો એનાથી આપણે વંચિત ન રહેવા જોઈએ, એટલે આપણે એને સ્ટોરેજમાં ભરીને રાખ્યું છે. પણ આયુમાં કેવું છે કે તમે એક જ વખતનું ભરી શકો, એટલે હમણાં ભરો તો નેક્સ્ટ આયુષ્યનું તમે ભરી શકો, એનાથી વિશેષ ન ભરી શકો. હવે સમજો કોઈ આયુ બાંધ્યું જ નહીં, તો બાંધ્યું નહીં તો નેક્સ્ટ ભાવ માટે આયુ છે જ નહીં એની પાસે, એનો મતલબ કે એ જીવ હવે પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરશે. તો જો સ્વર્ગાદી ઓર નરક કે ફલ ન દે શકે તો વહ યોગી, તો વહ યોગી હૈ ઉસે નિર્વાણ હી હોતા હૈ પુનઃ આશ્રમ નહીં. એટલે જો અહીંયા કે છે યોગી કોને કહેવાય, યોગી કોને કહેવાય, આપણે યોગી કોને કહે છે સાધારણ પરિભાષામાં? કે કોઈ આ મુનિરાજ છે જે પોતાની યોગ સાધનામાં લીન છે એને યોગી કહીએ. અહીંયા યોગી કોને કીધા છે? એ એવા યોગી છે જે હવે મોક્ષ પ્રાપ્ત કરવાના છે તો જ એ યોગી છે, નહીં તો એ યોગી નથી. એટલે તમે આમ ગુણસ્થાનના એંગલથી તમે વિચાર કરો તો અહીંયા તમે એને પૂર્ણ વિતરાગી મુનિરાજ સમજી શકો, અથવા તમે એને એવા મુનિરાજ પણ સમજી શકો કે બસ હવે જે મોક્ષ પ્રાપ્ત કરવાના જ છે. અરે અરિયંત ભગવાનને બી પરમ યોગી કહેવાય છે. અરિયંત ભગવાન બી પરમ યોગી છે, કેમ કે હવે એ પોતાને યોગ સાધનામાં નિરંતર લીન. જેમ યોગમાં પણ જો મનોયોગ, વચન યોગ ને કાય યોગ, ત્રણ પ્રકારના યોગ હોય. યોગ એટલે શું? કે આત્મ પ્રદેશોનું કંપન, અને કંપન મનના નિમિત્તે, વચનના નિમિત્તે કે કાયના નિમિત્તે, અને એને આધારે થનાર નવા કર્મનું આવવું, કર્મની આકર્ષણ શક્તિ, એને કહેવાય દ્રવ્ય યોગ. બરાબર? તો અહીંયા યોગી કોને કીધું? કે જેમાં યોગ નથી, સમજાય? જેનામાં મન વચન કાય આદિ યોગો નથી, જે પોતાના મન વચન કાય આદિની ગુપ્તિઓમાં લીન છે એ યોગી છે. ઉચ્ચારથી કહેવાય છે. જો એ વાત બરાબર છે કે જે તીર્થંકર ભગવાન હોય, એ તીર્થંકર ભગવાનને દિવ્ય ધ્વનિ છે તો એટલે એમને વચન યોગ કહેવાય કે નહીં? પણ જો ત્યાં આવે કોઈ યોગ, એમને એ વચન યોગ ફક્ત ઉચ્ચારથી કહેવાય છે. એ ત્યાં એ યોગ ના ઓલા, એટલે શું, ત્યાં જીવમાં અશુદ્ધિ નથી, ત્યાં જીવમાં અશુદ્ધિ નથી. એમ તો જે કેવડી ભગવાન છે એને કાળયોગ બી કહેવાય છે, પણ એ યોગ એટલે ત્યાં ત્યાં આત્મપ્રદેશોના કંપનથી નવા કર્મનું આવવું એ હજી છે અરિયંત ભગવાન, પણ ત્યાં કોઈ મોહ રાગ દ્વેષ પરિણામ જોડાયેલા નથી. એટલે ઉપચારથી યોગ કહેવામાં આવે છે. બરાબર? જો વાંચ્યું આવા, વહી યોગી હૈ ઉસે હી નિર્વાણ હોતા હૈ પુનઃ આશ્રમ નહીં હોતા. ભાવ, પુણ્ય પાપ હી સંસાર ભ્રમણ કા કે મૂળ કારણ હૈ. સંસાર પરિભ્રમણનું મૂળ કારણ કોણ છે? પુણ્ય પાપના ભાવ. જો વિચાર કરો, આપણે નિરંતર શુભાશુભ ભાવોમાં જ લીન હોઈએ છીએ. આપણે એક દિવસના આપણા પરિણામોને એનાલાઇઝ કરીએ તો આખા દિવસમાં નિરંતર શુભ અશુભ ભાવો જે ચાલ્યા કરતા હોય છે, એમાં પણ અશુભ ભાવો વધારે ચાલતા હોય છે, શુભ ભાવ ઓછા ચાલતા હોય છે. અશુભ ભાવથી પાપ કર્મ બંધાશે, શુભ ભાવથી કેવા બંધાશે? પુણ્યકર્મ બંધાશે. એટલે બાંધીએ છે શું? કે અધિક પાપ અને ઓછું પુણ્ય, સમજાય છે? પણ નિરંતર પુણ્ય પાપ, પુણ્ય પાપ, પુણ્ય પાપ જ બાંધ્યા કરીએ છીએ. હવે એનાથી સંસાર પરિભ્રમણ કેવી રીતના છૂટાશે? ખ્યાલ આવે? હમણાં જ અમે ઇન્દોર ગયા હતા, ત્યાં એક શિબિર હતી, તો ત્યાં શુદ્ધ ભાવની ચર્ચા ચાલતી હતી અમારી. આમાં છે ને મોક્ષના પ્રકાશન, એમાં પહેલો અધ્યાય અરિયંતાદિથી જ પ્રયોજનની સિદ્ધિ, એ અમારો ટોપિક હતો. અને એમાં સબ ટોપિક એ આવ્યો કે ત્રણ પ્રકારના ભાવો હોય છે, શુભ ભાવ, અશુભ ભાવ અને શુદ્ધ ભાવ. હવે આપણે અરિયંત ભગવાન, અરિયંત આદિક એટલે પાંચે પરમેશ્વર, તો એ આપણા પ્રયોજનની, આપણું પ્રયોજન શું છે? પ્રયોજન છે મોક્ષ, સુખી થવું. અને સુખ ક્યાં છે? કે સુખ છે શુદ્ધ ભાવ, સમજે? એવી રીતના આખું કનેક્શન બેસાયું. તો અરિયંત આદિક આપણા માટે કેમ પ્રયોજનભૂત છે? કેમ કે એ શુદ્ધ ભાવ પ્રગટ કરવા માટે એ સાક્ષાત ઉદાહરણ સ્વરૂપ છે. તો ત્યાં એવી રીતના પછી નીચે ત્રણ ચાર લાઈનો હતી, બહુ સરસ હતું કે અરિયંત ભગવાનના સ્વરૂપનો વિચાર કરવો, એમના આકારનું અવલોકન કરવું, એમણે કહેલા ઉપદેશને અનુસરવું, એવા આ ત્રણ ચાર વસ્તુઓ કરવાથી જીવને પોતાનું પ્રયોજન સિદ્ધ થાય છે. એવી રીતના ત્યાં આખો ટોપિક હતો. એટલે ત્યાં આ વાત શેનાથી નીકળી? કે ત્યાં વાત ચાલી શુભ અશુભ અને શુદ્ધ ભાવો. ખ્યાલ આવે છે? જો જીવ નિરંતર આવી રીતના શુભ અશુભ ભાવોમાં જ હોય છે, આજ સુધી એને શુદ્ધ ભાવ શું છે એવો ક્યારે અનુભવ જ નથી કર્યો. આપણે એક અનાદિ મિથ્યા દ્રષ્ટિની મુખ્યતાથી વાત કરીએ છીએ, તો આજ સુધી એ શુદ્ધ ભાવ શું છે એને ક્યારે અનુભવ જ નથી કર્યો, ખબર જ નથી ને શું છે. નિરંતર શુભ અશુભ ભાવોમાં એ ડૂબેલો છે, એમાં બી અશુભ ભાવ અધિક છે શુભ ભાવ ઓછા છે. શૈલેષભાઈ બી કીધું ને કે ભાઈ આ અહીંયા આ પંચમકાળમાં અધિક જીવો તો તિર્યંશમાં જવાના છે. એ રીતે આપણે એવરેજ આઉટ કરીએ તો જીવોને અધિકતા તો અશુભ ભાવની છે અને શુભ ભાવની હીનતા છે. હવે એને કારણે બંધાયેલા કર્મોમાં પણ શું હશે કે અધિક તો પાપ કર્મ છે અને પુણ્ય કર્મ ઓછા છે. પણ પેલા શુદ્ધ ભાવ તો આજ સુધી પરિચિત જ નથી. હવે બહારમાં શું માન્યતા ફેલાયેલી છે કે તમે બસ પુણ્ય ભાવ કરો તો તમારા પાપ ભાવ કપાઈ જાય. સમજાય? પુણ્ય ભાવ કરો એટલે પાપ કપાઈ જાય. તો અમારે ત્યાં એક ચર્ચા થઈ ઇન્દોરમાં કે તમે એમ કહો છો એટલે અમુક લોકો કે ભાઈ તમે પુણ્ય કરો તો પાપ ખપી જાય તમારું. તો આપણે પણ તો એવું કહેવાય છે ને કે તમે પુણ્ય બંધ કરો એ સમયે પાપ કર્મનો પણ અનુભવ શક્તિહીન થાય છે. એવું આવે ને આપણા કર્ણા જેવું કે જે સમયે પુણ્યના પરિણામ ચાલતા હોય એ સમયે પાપમાં જે અપકર્ષણ અથવા અનુભવની પણ હીનતા ને એવું થાય છે. ઇટ ઇઝ એન એસ્ટાબ્લિશ વસ્તુ. પણ તો એનો મતલબ તમે પુણ્ય જ કર્યા કરો તો બધા પાપ ઝીરો થઈ જાય કે નહીં? ક્યારે થતા નથી, ક્યારેય થતા નથી. સમજાય? એટલે જો જ્યાં સુધી આ પુણ્ય અને પાપને છોડીને પેલા ત્રીજા શુદ્ધ ભાવમાં એનું સ્વરૂપ નહીં સમજીએ, એને કેવી રીતના પ્રાપ્ત કરવું એનો માર્ગ નહીં સમજીએ અને એમાં લીન નહીં થઈએ ત્યાં સુધી આ જીવ સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરે. તો એટલે ત્યાં અમારે અરિયંત ભગવાનના સ્વરૂપની મહિમા ચાલતી હતી. તો જો અરિયંત ભગવાનના સ્વરૂપને જોઈને એમના આકારનું જ અવલોકન કરીને આપણને શુદ્ધ ભાવનો ખ્યાલ આવે છે, આવે છે કે? જો અરિયંત ભગવાનના આપણે દર્શન કરીએ ઉપર સિમંદર ભગવાનની સામે જઈને બસ આમ ઉભા રહેજો અને એમની મુખ મુદ્રાને ખાલી નિહાળજો, બીજું કાંઈ નહીં કરતા. કરી છે કોઈ કોશિશ, ટ્રાય કરી છે? અરિયંત ભગવાનના મુખને જોઈએ તો બોલો હવે આપણે કેટલા રાગ દ્વેષના ભાવ રહીએ, રહી જ ન શકે. તમે ગમે તેટલા ગુસ્સાના પરિણામમાં આવ્યા હો કે તમે ગમે તેટલા એમ સમજો ને આ સંસારથી કંઈક ઉકળાટથી આવ્યા હો અથવા કોઈક એવો વૈરાગ્યનો પ્રસંગ બની ગયો હોય ને તમે એવા આમ દુઃખ દુઃખી થઈને આવ્યા હો અને ભગવાનની સામે જઈને ઉભા રહો તો દુઃખ બી દૂર થઈ જાય છે આપણને. કેમ કે એટલી શાંતિ અંદરથી આપણને મળે છે એમના સ્વરૂપને જોઈને જ એટલી શાંતિ અંદરથી મળે. તો એ શાંતિ ક્યાંથી આવી? એમણે આપણને આપી છે? એમણે નથી આપી, પણ એમના સ્વરૂપને નિહાળીને આપણને આપણું સ્વરૂપ એવું છે એવું અંદરથી ભાસે જ થાય. સમજાય છે ને? તો એ અરિયંતાદિકથી આપણા પ્રયોજનની સિદ્ધિ છે. હવે એનો વિસ્તાર એ મોક્ષના પ્રકાશકમાં છે, તમે વાંચી જોઈએ. આપણે તો અહીંયા વાત શું ચાલે છે કે જો કોઈ જીવે પુણ્ય પાપથી, એ પુણ્ય પાપ જ સંસાર પરિભ્રમણનું મૂળ કારણ છે અને પુણ્ય પાપમાં પણ એ જે શુભ અશુભ ભાવો જીવના નિરંતર ચાલ્યા કરે છે એ જ સંસાર પરિભ્રમણનું મૂળ કારણ છે. એની સામે જ્યારે એ જિનેન્દ્ર ભગવાનનું સ્વરૂપ જોઈને આપણે એનાથી શીખીને એમના જ માર્ગ ઉપર ચાલીને જો એ શુદ્ધ ભાવને અનુસરીએ તો જ જીવને ખરેખર મોક્ષનું સ્વરૂપ સમજાય. મોક્ષનું સ્વરૂપ સમજવા માટે અરિયંતાદિક જ આપણને પ્રયોજન. पुण्य पाप ही संसार भ्रमण के मूल कारण है, जैसे फल का मूल पुष्प है. अपने कोई फल उगे वृक्ष उगे तो फल की पहला एनु एक अंकुर फूटे, हाँ तो एक फूल जेव बने, एक फूल कड़ी जेवी थाय एमाथी पछी फ्रूट उगे आगळ. तो फल का मूल पुष्प है, यदि पुष्प ही खिर जाए तो फल कहां से होगा? समझे? तमें एवं कहीं समझो कि सीजन में एवं कोई चेंजेस था, खूब वरसाद आदि आ जाए क समय अने जी क्रॉप हजी थवानो चालू थयो होय अने त्यां ज तमे एना उपर खूब पानी रेड़ी दो तो જેવી રીતના આપણે ઘણી જગ્યાએ ખેતરોમાં કમ્પ્લેન ચાલતી હોય ને ક સમયે વરસાદ આવી ગયો એટલે અમારો બધો પાક બગડી ગયો, તો કેવી રીતના બગડી ગયો? કે એને જેટલું પૂરતું પાણી જોઈએ એના કરતા ખૂબ એક્સેસ પાણી એમાં વહી ગયું. તો હજી તો એ અંકુર જ ફૂટ્યું હતું અને ત્યાં એ જ એનો જ નાશ થઈ ગયો. તો હવે વૃક્ષ કેવી રીતના થશે? હવે એવી જ રીતે અહીંયા જેવી રીતના ફળનું મૂળ એ ફૂલ છે, મૂળ એટલે એનું રૂટ, એનું રૂટ કોઝ. યથી પુષ્પ હી ખીર જાય તો ફલ કહાં સે હોગા? વૈસે જીવો કો ચતુર્ગતિ ભ્રમણ રૂપ ફલ કા કારણ શુભાશુભ કર્મો કા ઉદય. જીવને ચાર ગતિમાં પરિભ્રમણનું મૂળ કારણ કોણ છે? એ શુભાશુભ ભાવ છે. જીવના શુભાશુભ ભાવો જ એ ચાર ગતિરૂપ પરિભ્રમણનું કારણ છે. હવે જો અહીંયા પણ તમે જોશો તો શુભાશુભ કર્મ કહી દીધું છે, ઉપર પુણ્ય ભાવ કીધું છે, જીવ કે પુણ્ય પાપ આદિ ભાવો. તો પુણ્ય અને પાપ એ ભાવ અને શુભાશુભ કર્મ એ ઇન્ટરચેન્જેબલી શબ્દને યુઝ કરી નાખવામાં આવે છે. પણ આપણને ખાલી ખ્યાલ હોવો જોઈએ કે ક્યારે જીવના ભાવની વાત કરે છે અને ક્યારે કર્મની વાત કરે છે. શબ્દ તો શું છે? ખાલી ભાવ પ્રગટ કરવાની એક સાધન છે. તો જો શું કહે છે કે ચતુર્ગતિ ભ્રમણરૂપ ફલ કા કારણ શુભાશુભ કર્મો કા ઉદય હૈ. લેકિન મહામુનિઓ કે શુભાશુભ કર્મ હી ખીર ગયે તો નયા શરીર કેસે હોગા? મહામુનિ કેવા હોય છે? જે જીવ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં જૂટતા હોય એને તો દર એમ સમજો ને 1-1.5 સેકન્ડમાં જ પોતાના આત્માનો અનુભવ થાય છે. પણ એનાથી ઉપર જે સાતમા ગુણસ્થાનથી આગળના મુનિરાજ એ કેવા છે? એ તો નિરંતર પોતાના આત્મામાં જ લીન છે, નિરંતર પોતાના આત્મામાં લીન છે. અને ત્યાં પોતાના આત્મામાં લીન છે એટલે કયા ભાવમાં છે? શુભમાં, અશુભમાં કે શુદ્ધ ભાવમાં? શુદ્ધ ભાવમાં લીન છે. તો એમને તો શુભ અશુભ ભાવો થતા જ નથી. ખ્યાલ આવે છે ને? એમને શુભ અશુભ ભાવો થતા જ નથી અને એ જ સંસાર પરિભ્રમણનું મૂળ કારણ છે. માટે એ જીવ નિયમથી મોક્ષે જ જતા. સમજાય છે? જો કેવું ઇન્ટરેસ્ટિંગ છે, સમજો કે કોઈ મુનિરાજ સાતમા ગુણસ્થાનમાં છે. હવે એ મુનિરાજે આગળ જવાનો કઈ પુરુષાર્થ નથી કરતા, સમજો. પણ ખાલી એટલું ધ્યાન રાખે છે કે પાછા પડી ન જાય. સમજ્યા કે? સાતમા ગુણસ્થાનમાં પોતાના આત્મામાં લીન છે તો આગળ જવાનો કઈ પુરુષાર્થ નથી કરતા. બસ આત્મામાં લીન છે, પોતાનામાં મસ્ત છે. ખાલી એટલું ધ્યાન રાખે છે કે પોતાના આત્મામાંથી બહાર ના આવી જાય. તો હવે તો આગળ શું થશે? હવે અરે ઓટોમેટિકલી એ ગુણસ્થાનોમાં આગળ વધીને મોક્ષે ચાલે છે. ખ્યાલ આવે છે? એટલે જો એટલે આ તો આપણે ખાલી સમજવાની દ્રષ્ટિએ મુનિરાજ તો જો ને પોતાના આત્મામાં લીન હોય છે ને એમને કાંઈ પડી જ નથી કે કયા ગુણસ્થાનમાં છે ને કયા ભાગ. એ તો પોતાના આત્માના આનંદમાં મસ્ત છે, આત્માનો આનંદ લૂંટે છે. એક ગુણસ્થાનનો વિચાર કરવા બેસે ને હમણાં આપણે ચાલે સમય સાચી જે ઓલો 29 બોલના ઉકરડાની વાત આવી ને કે ગુણસ્થાનો ક્યાં છે? કે આત્માનો નથી, કોના છે? પૂતગલના છે. ગુણસ્થાનો કોના છે? પૂતગલ. અને જો એ જીવ પોતાના આત્માનો વિચાર છોડીને પૂતગલનો વિચાર કરે તો ક્યાં જાય? તો નિયમથી નીચે જ આવશે ને. એટલે મુનિરાજ ગુણસ્થાનનો વિચાર કરવા બી જાય ને તો પડી જાય છે. સમજાય છે કે? અને પોતાના આત્માનો વિચાર કરે છે એટલે વિચાર બી શું, વિચાર શબ્દ પણ એક વિકલ્પ છે. ખ્યાલ આવે? એ મુનિરાજ પોતાના આત્મામાં લીન છે તો બસ ઓટોમેટિક ઉપર જઈને એ મોક્ષે વયા જાય છે. તો જો લેકિન મહામુનિઓ કે શુભાશુભ કર્મ હી ખીર ગયે તો નયા શરીર કેસે હોગા? ઇસલિયે ઉન્હે તો નિર્વાણ હી હોતા રહે. કેવી સુંદર રચના છે જો મુનિરાજની, મુનિરાજના પરિણામોની, કે એમને કાંઈ કરવું પડતું નથી અને બાકી બધું કાર્ય ઓટોમેટિક થઈ ગયા છે. એમણે શું કરવાનું? બસ પોતાના આત્મામાં લીન રહેવા, બીજું કાંઈ કરવાનું નથી. આપણે પણ શું કરવાનું છે, આ શુભાશુભ ભાવથી જેટલું આપણે બચીએ અને શુદ્ધ ભાવમાં જઈએ તો બસ એટલું જ કામ છે. હમણાં જ આપણે વાત ચાલી કે એ જીવને એ નિર્ગતિ નિકાચિત કર્મનું શું થાય. અરે કોઈ જીવ સમજો કે આત્મામાં લીન થાય તો એને મોક્ષે જતા કેટલો ટાઈમ લાગે? હા, એક અંતર્મુહૂર્ત એટલે કેટલું? પણ અંતર્મુહૂર્ત કોને કહેવાય, કોઈને ખ્યાલ છે? અંતર્મુહૂર્ત કહેવાય બરાબર, ઓન ધી અપર સાઈડ. અને લોઅર સાઈડમાં, ના લોઅર સાઈડમાં જે એક આવલી કહેવાય, આવલી શબ્દ સાંભળ્યો છે? એક આવલીમાં અસંખ્યાતા સમય આવે, પણ એક સેકન્ડમાં સંખ્યાત હજાર કોડા કોડી આવલીઓ હોય છે. એટલે એમ સમજો કે એક સેકન્ડનો 10^15 મો ભાગ, મોટા મોટો ખ્યાલ આવે છે એની આજુબાજુ, એને એક આવલી કહેવાય. તો એક આવલી પ્લસ વન સમય, એને બી અંતર્મુહૂર્ત કહેવાય. ખ્યાલ આવ્યો છે? એક આવલી એટલે આટલું, ફ્રેક્શન ઓફ અ સેકન્ડ, એને બી અંતર્મુહૂર્ત કહેવાય. અને 48 મિનિટ માઇનસ ટુ સમય, એને બી અંતર્મુહૂર્ત કહેવાય. હવે કયા અંતર્મુહૂર્ત જેટલો ટાઈમ લાગે, મોક્ષે જતા કેટલો ટાઈમ લાગે, વચ્ચેના કોઈ પણ ટાઈમ લાગે એવું કોઈ પણ ન હોય, ફિક્સ ટાઈમ હોય. આની વચ્ચેનો ટાઈમ હોય બરાબર છે, પણ જો કોઈ જીવ પોતાના આત્મામાં જ લીન રહે અને પડે નહીં, સમજાય છે ને? તો જો છઠ્ઠા ગુણસ્થાનનો કાળ, આમ તો શાસ્ત્રમાં એવું કંઈ ફિક્સ કાળ નથી, અંતર્મુહૂર્ત જ કહેવાય. ગુરુદેવના પ્રવચનમાં 1.5 સેકન્ડ કહે છે. કેટલો? 1.5 સેકન્ડ. સાતમા ગુણસ્થાનનો કાળ 0.25 સેકન્ડ. આઠમાનો કાળ સાતમાનો સંખ્યાત્મો ભાગ, એટલે 0.5 સેકન્ડનો બી સંખ્યાત્મો ભાગ. નવમાનો કાળ એનાથી ઓછો, દસમાનો એનાથી ઓછો, અને 11માનો એના જેટલો, થોડો એનાથી ઓછો, સમજો ને? આ બધું એડ કરો તો કેટલી સેકન્ડ થાય? કેટલી સેકન્ડ થાય? માણ 2-3 સેકન્ડ પણ ન થાય. ખ્યાલ આવે છે ને? એટલે કોઈ જીવ સમજો પોતાના શુદ્ધાત્મામાં લીન થઈને છઠ્ઠામાંથી સાતમામાં જાય, અને અમુક સેકન્ડો માટે પણ આત્મામાં એવા મગ્ન સ્થિર થઈ જાય, તો એ ત્યાંથી સીધા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. એટલે બોલો, આ શુભ અશુભ ભાવો અને સામે શુદ્ધ ભાવ, કેટલું ડેલિકેટ કેલ્ક્યુલેશન છે. મને કોઈએ પૂછ્યું કે એક નિગોદનો જીવ હોય ને, તો નિગોદનો જીવનું આયુષ્ય કેટલું? શ્વાસનો 18મો ભાગ. પછી અમે કેલ્ક્યુલેશન કર્યું કે એનું આયુષ્ય એકચ્યુઅલી કેટલું થાય છે. એક શ્વાસ એટલે ઓલા હેલ્ધી પર્સનનું એક હાર્ટબીટ, એટલે એક મિનિટમાં 72 હાર્ટબીટ થાય. અને એક બીટ એટલે એક શ્વાસ, એમાં 18મો ભાગ, એટલે એનું આયુષ્ય થાય 0.045 સેકન્ડ. ખ્યાલમાં આવે કેટલું? 0.045 સેકન્ડ. હવે 0.045 સેકન્ડ એની અંદર આવલીઓ કેટલી આવી ગઈ, અને એક એક આવલીમાં અસંખ્યાત અસંખ્યાત સમયો છે. તો એ એક નિગોદના એટલો નાનો ભાવ, પણ એની અંદર એ જીવે કેટલા અસંખ્યાત પરિણામ કર્યા, કઈ અંદાજો આવે છે કે? એટલે અને ભાવો તો એક સમયના છે, એક શુભ ભાવ એક અશુભ ભાવ બધા એક સમયના ભાવો છે. એટલે એ જીવે કેટલા અસંખ્યાત અસંખ્યાત શુભ અશુભ ભાવો કર્યા એટલા નાના આયુષ્યમાં પણ, સમજાય છે? અને એના પરિણામ સ્વરૂપ બસ એ આગળના ભાવમાં ચાલ્યા જાય છે. મન જુદી વસ્તુ છે, પણ પરિણામ તો જીવના ચાલ્યા કરે છે ઓટોમેટિક. એમાં જો પરિણામ એટલે પરિણામ બી એક પર્યાયને જ પરિણામ કહેવાય ખરેખર, એટલે જનરલ શબ્દ છે. પણ અહીંયા જે જીવને રાગ દ્વેષના ભાવો, એ તો ચારિત્ર ગુણની દશા છે. જે શુભ અશુભ ભાવ જે આપણે કહીએ છીએ એ ચારિત્ર ગુણની દશા છે. નિગોદમાં છે એટલે જે મિથ્યા દ્રષ્ટિ એટલે શ્રદ્ધા ગુણમાં મિથ્યા કહે છે, અને જ્ઞાન ગુણમાં એને જાણવાનું જે એટલું પણ ક્ષયોક્ષમ. મન ન હોવું એ જ્ઞાનનું કામ છે, ખ્યાલ આવે કે મન ન હોવું એ તો સંજ્ઞા પંચેન્દ્રિય નથી એટલે જ્ઞાનનો ક્ષયોક્ષમ એનો ઓછો છે. પણ ચારિત્રમાં તો રાગ દ્વેષના ભાવ થયા કરે છે, એને આને કઈ સંબંધ નથી, ખ્યાલ આવે. હા, એ જીવને પરિણામોમાં પણ, હવે આ બીજું સાંભળો, કોઈ જીવ એમણે કહ્યું ને શૈલેષભાઈ કે કોઈ જીવ સંગની પંચેન્દ્રિય જીવ હોય ને તો એને શુભ ભાવ પણ તીવ્રતાથી થાય ને અશુભ બી તીવ્રતાથી થાય, એટલે સાતમી નરક સુધી એ જઈ શકે અને ઉપર સ્વર્ગોમાં ઊંચા સ્વર્ગો સુધી જઈ શકે. પણ નિગોદના જીવો હોય ને એને એટલા શુભ બી નો થાય ને એટલા અશુભ બી નો થાય, એટલે નિગોદના જીવને એટલા પાપ બંધ બી નો થાય પણ એટલા થાય ઇનફ કે ત્યાં ને ત્યાં જ રહ્યા થાય, ખ્યાલ આવે. જો આવો ખેલ છે કોનો, શુભ અશુભ ભાવો. એ શુભ અશુભ ભાવોને કારણે જ જીવ આ ચાર ગતિઓ સંસારમાં પરિભ્રમણ કરે છે. જો પોતાના પરિણામોથી જ, એમ કહેવાય ને પરિણામોથી જ સંસાર છે ને પરિણામોથી જ મોક્ષ છે. પોતાના જીવના જે પરિણામો ચાલે છે ને આપણે બહુ જ સાવચેતીથી એને તપાસવા જોઈએ, અને એ પરિણામોનો આપણે બને એટલો કંટ્રોલ આપણા હાથમાં હોવો જોઈએ. બાકી જો આમ સ્વભાવથી જોઈએ તો પરિણામ પણ સ્વયંસિદ્ધ છે, દરેક પર્યાયના ષટકારકથી થાય છે, એ કંઈ આપણા કંટ્રોલથી અટકાતા નથી. પણ આ તો એક ઉપદેશની શૈલી, આ ચરણાનયોગનો ગ્રંથ છે એટલે ઉપદેશની શૈલીમાં શું કહેવાય કે જીવે પોતાના પરિણામોનું સંભાળ રાખીને શુભ અશુભ ભાવોને ત્યાગ કરીને શુદ્ધ ભાવમાં રહેવું, તો એવા જીવોને જ યોગી કહેવાય છે, ખ્યાલ આવે. યોગી કોને કહેવાય? તો જો એની આપણે ચર્ચા કરી આગળ. હવે આ પણ બહુ સુંદર ગાથા છે, આપણો ટાઈમ તો પૂરો થયો, જો ખાલી ટાઈટલ વાંચું છું. પ્રતિજ્ઞાઓ કે બંધ છે તપરૂપી સરોવર કી સુરક્ષા. કોઈ નદી હોય એના ઉપર એક બંધ બાંધે ને, જેને ડેમ બાંધે, તો આગળ સરોવર ભરાઈ જાય, જ્યાંથી સોર્સ આવ્યું હોય ત્યાં સરોવર ભરાઈ જાય. હવે એ સરોવર કોના આધારે છે? ડેમના આધારે છે. એ ડેમમાં જો એક પણ કાણું પડ્યું તો આખો ડેમ તૂટી જાય અને આખું પાણી બધું વહીને બધે પૂર આવી જાય, સમજાય છે કે નહીં? એવી જ રીતે આપણું જે પરિણામરૂપી સરોવર, પરિણામરૂપી સરોવર કોના આધારે છે? એ પ્રતિજ્ઞાઓ રૂપી ડેમના આધારે છે. જો પ્રતિજ્ઞા આપણી તૂટી જાય તો પરિણામ ગમે તેમ વહીને એ જીવ એવા એવા પરિણામમાં પડી જાય છે અને પછી ચાર ગતિરૂપ સંસારમાં ડૂબી જાય. એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. ચાલ, જીનવાણી સ્તુતિ. નિજ નિધિ નિજ મે બતાઈ આનંદ ઉપકાર હૈ, જિસકે લિયે જિન વાણી માં હો વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ. બોલો, અંતર્મુખ મધુરાવન સર્વ જિનેન્દ્ર ભગવાનનો, દ્વાદશાંગી જીનવાણી માતાનો, અનંત અનંત શુદ્ધોપયોગમાં લીન સમસ્ત મુનિરાજોનો, આપણા અનંત અનંત ઉપકારી શ્રી કહાન ગુરુ દેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો,